તારીખ 4/7/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 190 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 139
દર્શન પ્રશ્ન 190 126 બહુ એકાંત સેવાથી આ સ્વાધ્યાય થઈ શકે એવા સ્થાનોની બહારના સ્થાનનો પ્રશ્ન છે. બહારના એકાંતને સ્વાધ્યાય કરનારના પરિણામ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવો અથવા એ આવશ્યક ખરું કે નહીં એટલી વાત છે પ્રશ્નમાં. એટલી વાત છે સમાધાન. જેને જેની રુચિ હોય તે વચ્ચે આવે છે. જેને જેની રુચિ હોય તે વચ્ચે આવે છે. સ્વાધ્યાયની રુચિ હોય તો સ્વાધ્યાયમાં એકાંત સ્વાભાવિક રીતે જ પસંદ કરવામાં આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે એને એમ જ ગમે. પછી વસ્તુ સ્થિતિ એવી છે કે બહારના સંયોગ વિયોગ ઉપર જીવનો અધિકાર નથી, અથવા જીવ એનો કરતા હરતા થઈને કરી શકે એવી વસ્તુ સ્થિતિ નથી. એટલે કોઈ સ્વાધ્યાય કરનારને એકાંત ન પણ હોઈ શકે, ન પણ મળતું હોય એવું પણ બની શકે, પણ છતાં એની રુચિ એવી હોય કે મને એકાંત રહે તો સારું, એને ઈચ્છે, એ એકાંતને ઈચ્છે એમ બને. પણ ઈચ્છે માટે બને જ એવું કોઈ બંધન નથી બાહ્ય પરિસ્થિતિને. તેમ એકાંત ન મળે તો સ્વાધ્યાય ન થઈ શકે એવું પણ નથી. એકાંત મળે તો જ સ્વાધ્યાય થઈ શકે એવું પણ નથી. સ્વાધ્યાય તો સ્વાધ્યાયના રસ ઉપર આધારિત છે. સામાન્યપણે તો જેને જેની રુચિ હોય તે વચ્ચે આવે છે. કોઈ એકાંત સેવે, કોઈ એકાગ્રતા કરે, પણ કરીને વાત લીધી છે. મૂળ તો પોતાના આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. આ એક એમની વિશેષ વાત છે. 128માં છેલ્લું વચન લ્યો. મૂળ આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર એકલી મનની એકાગ્રતા કઈ કામ આવતી નથી. આ ઘણા ધ્યાનમાં પ્રયોગ કરે છે ને, એથી કઈ કઈ કામમાં ન આવે. આત્મ સ્વરૂપનું ગ્રહણ ન થાય તો કામ ન આવે. તેમનું વજન બધી જગ્યાએ સ્વરૂપ ગ્રહણ કરવા ઉપર છે. સ્વરૂપ ગ્રહણ થયો એ વિચારથી આગળનો વિષય થઈ ગયો, વિકલ્પથી આગળનો વિષય થઈ ગયો. પછી 189માં છેલ્લે લ્યો કે મહાપુરુષોએ જે માર્ગ બતાવ્યો છે તેના વાંચન વિચારો કરવા અને પોતે અંતરમાં આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. ક્યાં વજન જાય છે? ગ્રહણ કરવા. અહીંયા શું કીધું કે મૂળ પોતાના આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન. ગ્રહણ કરવું એક વાત છે, વિચારવું સાવ બીજી વાત છે. પછી 191 માં જુઓ, તત્વ વિચાર માં ધ્યેય હોવું જોઈએ આત્માને ગ્રહણ કરવું, કે શું આત્માને હું ગ્રહણ કરું, પોતાને ચૈતન્ય ગ્રહણ કરવાના શાસ્ત્ર ના દ્રવગુણ પર્યાય વગેરે બધા વિચારો સ્વભાવ એકદમ ગ્રહણ થઈ જાય તેમ નહીં હોવાથી વચમાં ભલે આવે, પણ ધ્યેય હોવું જોઈએ કે હું ગ્રહણ કરું, પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. ચર્ચા ચાલી છે આ દિવસોમાં, એમાં એમનું વજન ક્યાં છે કે તું સ્વરૂપનું ગ્રહણ કર, સ્વરૂપ ગ્રહણ કર્યા વિના કેટલા વિચારો, એટલી એકાગ્રતા, એકાંત આ કોઈ કામની ચીજ નહીં રહે, વ્યર્થ જશે, નકામી જશે. પરદ્રવ છે આહાર પાણી, તો આહાર પાણી લેવાનો વિચાર આવે છે, ગ્રહણ કરી શકતો નથી તો પણ ગ્રહણ કરે છે એમ સમજીને પ્રવૃત્તિ કરે છે. કોઈ આત્મા આહાર પાણીના ઉદ્ગલ પરમાણુને ગ્રહણ તો ન કરી શકે, છતાં ત્યાં વાંચન વિચાર કે વિચાર કરીને વિકલ્પ કરીને બેસી નથી રહેતો, ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે છે. તો કે ગ્રહણ થતું નથી તો પણ એ મિથ્યા પ્રવૃત્તિ કરે છે. આ તો પોતે જ છે, પોતે હોવા છતાં પોતે પોતાને ગ્રહણ કર્યો નથી એના દીથી, એટલે ઉપદેશ આપે છે કે તું ગ્રહણ કર, બાકી તો પોતે જ છે, પોતે જ છે એમ અનુભવ આવું તે ગ્રહણ કર્યો, બાકી કઈ બીજું વસ્તુ કઈ, જેમ ખોરાક ગ્રહણ કરીએ છીએ એમ કઈ ગ્રહણ થોડો કરવાનો, પોતે જ છે એવો અનુભવ થવો તે એનું ગ્રહણ થઈ ગયું. અસ્તિત્વ ગ્રહણ એટલે શું? બહુ સીધું લઈએ તો અસ્તિત્વ ગ્રહણ એટલે શું? પોતાની હયાતીને અનુભવવી, પોતાની મોજૂદગીને અનુભવવી, અર્થાત પોતાની વિદ્યમાનતાને અનુભવવી. અસ્તિત્વ છે, વિદ્યમાનતા છે, અસ્તિત્વનો બીજો અધર વર્ડ જ વિદ્યમાનતા છે. સાદા શબ્દોમાં આપણે એને કહીએ હયાતીને મોજૂદગી. વેદનથી એ અનુભવાય કે હું છું એ અનુગ્રહણ છે, જ્ઞાન વેદનથી તે અનુભવાય કે આજે વેદાય છે તે હું છું, આજે અનુભવાય છે વેદાય છે તે અનુભવાય છે, આ વેદાય છે તે હું, બસ આ ગ્રહણ છે. એવું નથી કરતો માટે એવું કર એમ ઉપદેશ છે. ચર્ચામાં બધી વાત ચાલી છે, એટલે વિચાર કે એટલી એકાગ્રતા એ કામ નહીં આવે, ચિંતન મનન એકાગ્રતા એટલા વિચાર, સ્વરૂપ ગ્રહણ કરવું જોઈએ, એ પ્રેક્ટિકલ સાઈડ આવી જ ન આવે. ભલે શબ્દ એમ નથી વાપર્યો કે આ પ્રયોગ છે આ પ્રેક્ટિકલ છે, પણ આવે કે ન આવે ધ્યાન જોવું જોઈએ. એકાંત સેવે જ્ઞાન વેદન છે એમાં પર પ્રવેશ ભાવનો અભ્યાસ ઉભો છે જે સ્વસંવેદન ને રોકે છે. બહુ ચોખ્ખી વાત છે એકદમ. કોઈ એકાંત સેવે હું એકાગ્રતા કરે. પછી પછી એમ કે આ ધ્યાનની એકાગ્રતા ભલે અત્યારે આત્માને ન હોય પણ આપણે પ્રેક્ટિસ પાડી હોય તો પછી જ્યારે આપણને આત્માનુભવ થાય ત્યારે પ્રેક્ટિસ કામ લાગે કે ન લાગે. માટે આપણે અત્યારે થોડી પ્રેક્ટિસ તો કરવી. કયા પ્રકારે શક્તિનો ખર્ચ કરવો, વાપરવી, કઈ ભૂમિકામાં, કેવા પ્રકારે પોતાની શક્તિનો સદવ્યય કરવો, ખર્ચ કરવો, આ એક મહત્વનો વિષય છે. નહીતર સ્વચ્છંદે મનમાંની પ્રવૃત્તિ જીવો કરે છે. શક્તિ મર્યાદિત છે, ખર્ચાઈ જાય છે અને વખત નીકળી જાય છે. અમે ધ્યાન કેન્દ્રમાં જઈને ધ્યાન શીખીએ છીએ. હવે કાંઈ તમારું હજી કોઈ જાતનું ઠેકાણું નથી. શું ત્યાં ધ્યાન કેન્દ્રમાં જઈને ધ્યાન કરવાનો ક્યાં પ્રશ્ન ઉભો છે? પણ મૂળ તો પોતાના આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. શાસ્ત્રમાં આવે છે ને કે આચાર્યો શાસ્ત્રમાં આવે છે અને આચાર્યો પણ એમ જ કહે છે કે તું તારા આત્માને ઓળખ અને તેની પ્રતીતિ કર. ઓળખવું એ ગ્રહણ કરવું છે. ઓળખવું તે ગ્રહણ કરવું, ઓળખવું એ તો શબ્દ અધરવર્ડ છે, બીજું કાંઈ નથી. ઓળખાણમાં અસ્તિત્વ ગ્રહણ છે. એમને વિચારથી આત્મા જ્ઞાન સ્વરૂપી છે એમને. બંધો તણો જાણી સ્વભાવ સ્વભાવ જાણી આત્મનો જે બંધમાંથી વિરક્ત થાય એ સમયસરની કથા છે. આ બંધ શું છે અને આ આત્મા શું છે તે જાણીને બંધમાંથી વિરક્ત થાય, ભેદ જ્ઞાન કરે. આત્મા અને રાગાદી બંધ ભાવ છે એ વચ્ચે ભેદ જ્ઞાન કરે. કેવી રીતે કરે? બંધો તણો જાણી સ્વભાવ સ્વભાવ જાણી આત્માનો વિભાવ સ્વભાવ શું છે અને સ્વભાવ સ્વભાવ એટલે આત્મ સ્વભાવ શું છે એ બેનો સ્વભાવ જાણીને ભેદ જ્ઞાન કરે, સ્વભાવનું ભેદ જ્ઞાન કરે. એટલે સ્વભાવની ઓળખ કરે, પરિચય કરીને પરખ કરે અને એ બંનેના જુદા જુદા સ્વભાવ સ્પષ્ટપણે માલુમ પડે એટલે એનું ભેદ જ્ઞાન ચાલુ થાય અંદરમાં. જો યથાર્થ પ્રકારે બંધભાવનું બંધ વૃત્તિઓનું એના સ્વભાવનું પરખ આવે, પરિચયથી સ્વભાવ સમજાય, પરિચયથી સમજાય, અનુભવ પદ્ધતિથી સમજાય, પરિચયથી સમજાય એટલે અનુભવ પદ્ધતિથી સમજાય અને એવી જ રીતે સામે જ્ઞાન સ્વભાવ સમજાય એટલે વિરક્ત થવું ન પડે, બંધમાંથી વિરક્ત થઈ જાય. એમાં એને ઉદાસીનતા ઉપેક્ષા ભાવ સહજપણે ઉત્પન્ન થઈ જાય એનું કારણ છે. તમે બપોરના ટાઈમે ચાલીને જવાના કોઈ પ્રસંગે રસ્તા ઉપર ચાલો છો, રસ્તા ઉપર અડધે છાંયો છે ને અડધે તડકો છે, મકાન હોય ને બે બાજુ, સૂર્યની પરિસ્થિતિ એવી છે કે અડધે અડધે રસ્તે છાંયો પડે છે, અડધે રસ્તે તડકો છે, તમે સ્વાભાવિકપણે ક્યાં હાલવાના? સ્વાભાવિકપણે ક્યાં ચાલવાના? તડકો લાગે છે એટલે તડકે ચાલવાના નથી. ઉનાળાના દિવસો છે, છાંય ચાલવાના નથી. છાંય છાંય ચાલો ભાઈ. આ સહજ સ્વભાવ છે કે નહીં? તો જે બંધવૃત્તિઓ છે એમાં આકુળતા છે, જે જ્ઞાન છે એમાં નિરાકુળતા છે. વિજ્ઞાન છે થવાનું કે નહીં થવાનું, વિરક્તિ આવવાની કે નહીં બંધ પ્રત્યે? તમને તડકા પ્રત્યે વિરક્તિ આવી કે ન આવી? હા, એવું છે. આની અંદર અંદરનું છે, ઓલું બહારનું છે. કેમ કે જીવ અશાંતિને પસંદ કરતો નથી. એમાંય એક જ રસ્તા ઉપર, એક જ ટ્રેક ઉપર શાંતિ ને અશાંતિ બે હોય તો ક્યાં ચાલે? અશાંતિને કેવી રીતે પસંદ કરે છે? કોઈ જીવનો પસંદ કરે. બસ વાત છે અવલોકનની, પ્રેક્ટિસથી પરિચય કરીને ઓળખવાને. સાચી વાત છે. આ બંધ શું છે અને આત્મા શું છે, તેનો સ્વભાવ શું છે? બંધ અને બંધના જે ભાવો તેનાથી વિરક્ત થાય તે પોતાના સ્વભાવને ઓળખે. એ બંધભાવોમાં રસ અને રુચિ એવી ને એવી રીએ અને સ્વભાવને ઓળખે એમ નહીં, એવું ન બની શકે. અસ્થિ પકડાતા નાસ્તિમાં ફેરફાર થવો જરૂરી છે. નાસ્તિમાં ફેરફાર ન થાય ને અસ્થિનું ગ્રહણ થાય એવું નહીં બને. એટલે એમ કહ્યું કે બંધ અને બંધના જે ભાવો તેનાથી વિરક્ત થાય તે પોતાના સ્વભાવને ઓળખે, ઓળખે તો ગ્રહણ કરે એમ લેવું. ઓળખે એટલે ગ્રહણ કરે, પોતાપણે ગ્રહણ કરે, વેદીને પોતાપણે ગ્રહણ કરે. આ હું હું પણ ગ્રહણ થાય છે. કેવી રીતે ગ્રહણ થાય છે? હું પણ સ્વભાવ, હું સ્વભાવ પણ હું એમ ગ્રહણ થાય છે વેદનને પકડીને. અહીંયા સ્વરૂપ લક્ષ થયું, અહીંયા સ્વરૂપ લક્ષ થયું. પછી સ્વરૂપ લક્ષે સ્વસંવેદનને વધારે, સ્વરૂપને લક્ષમાં રાખી અને સ્વસંવેદનને વધારે. આમ સ્વરૂપ લક્ષ અને સ્વસંવેદન નું કોઓર્ડિનેશન છે. જે પ્રજ્ઞાથી સ્વભાવને જુદો પાડ્યો તેનાથી સ્વભાવને ગ્રહણ કરી તેમાં એકાગ્રતા કરે તે મુક્તિનો માર્ગ છે અને સ્વાનુભૂતિનો માર્ગ છે. એટલે સાધન પ્રજ્ઞા છે, જ્ઞાન જ સાધન છે. જે પ્રજ્ઞાથી એટલે જે જ્ઞાનથી સ્વભાવ જુદો જણાયો તે જ પ્રજ્ઞા, તે જ જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે છે. જુદા પડવાનું કાર્ય પણ જ્ઞાન કરે છે, જુદા પાડવાનું કાર્ય પણ જ્ઞાન કરે છે અને ગ્રહણ કરવાનું કાર્ય પણ જ્ઞાન જ કરે છે. જ્ઞાન જ સાધન. પછી એકાગ્રતા થતા ચારિત્ર આવ્યું અને પ્રતીતિ એટલે શ્રદ્ધાન પણ આવી ગયું. પણ મૂળમાં કામ જ્ઞાને કર્યું.
રજા પડી ગઈ?
હડતાલ શું વિશે ચાલે છે? પ્રજ્ઞાશાસ્ત્ર ભાષા છે, જે જ્ઞાન થી સ્વભાવ ને જુદો જાણ્યો તેનાથી તે જ જ્ઞાન થી સ્વભાવ ને ગ્રહણ કરી તેમાં એકાગ્રતા લીનતા કરે, નિર્વિકલ્પ શુદ્ધો પ્રયોગ, તે મુક્તિનો માર્ગ છે, તે સાનુભૂતિનો માર્ગ છે. 12 અંગમાં સ્વાનુભૂતિનું વિધાન છે. કોને કહ્યું? રાજમલજી. રાજમલજી 12 અંગમાં સ્વાનુભૂતિનું વિધાન છે. બારનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ નથી. જ્યારે સ્વાનુભૂતિ છે એ અપૂર્વ લબ્ધિ છે. એમાંથી નીકળે છે શું? જો 12મું જ્ઞાન એટલે પૂરો વિસ્તાર, જ્ઞાન નો પૂરો વિસ્તાર. સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત આપી દીધો કે આ માર્ગ ની અંદર વિસ્તાર વાળા જ્ઞાન ની કોઈ વેલ્યુ નથી. જયારે બાહ્ય દ્રષ્ટિ જીવો ને આકર્ષણ થાય છે ત્યાં થાય છે. શું ભાઈ એનું જ્ઞાન છે, એટલી વાતો કરે. મોહ થાય એના ઉપર, બાહ્ય જ્ઞાન વાળા ઉપર જીવો ને મોહ થાય. આ લાઈન જુદી છે. આયા તો તું એ જો કે જ્ઞાન થોડું હોય કે જાજુ સ્વાનુભૂતિ છે, બની મુમુક્ષુ એ પણ સૂક્ષ્મ વધારવાનો પ્રયત્ન કદી ન કરવો. આશય આમાં જ નીકળે છે. આશય લખવો પડશે ને? એક શનિવાસી સુધી આશય લખેલો છે. બરાબર છે, આશય નીકળે છે આમાં. મુમુક્ષુ એ પણ સૂક્ષ્મ જ્ઞાન નો વિસ્તાર થાય, વિશાળ થાય, ઘણું લાંબુ થોડું જ્ઞાન થાય એ પ્રયત્ન નહીં કરો. મુમુક્ષુ એ સ્વાનુભૂતિ થાય, સ્વાનુભવ થાય, સ્વરૂપને ઓળખીને સ્વરૂપનું ગ્રહણ થઈને લીનતા એકાગ્રતા થાય, એ ઉપાય છે. માર્ગ એટલો ઉપાય છે, એનો જ પ્રયત્ન કરવો, બીજો પ્રયત્ન ન કરવો. ચોખ્ખું નીકળ્યું આમાંથી. શાસ્ત્રો વાંચી વાંચીને વિશાળતા કરીશ જ્ઞાન ની, કાં કોઈ વક્તાઓને સાંભળી સાંભળીને, કાં આપસમાં ચર્ચાઓ કરી કરીને લાઈન સ્વાનુભવ પકડ પાય. અનુભવ વાળો તર્યો છે. કોણ તર્યો છે? એકલો સાનુભવ વાળો તર્યો છે, બાકી કોઈ તર્યો નથી. સાનુભવ થી શૂન્ય રહ્યા તે કોઈ તર્યા નથી. પછી એ લોકોએ ભલે વ્રતો મહાવ્રતો પાડ્યા હોય, એ લોકોએ ભલે ગમે એવી તપશ્ચર્યાઓને ધ્યાન કર્યા હોય, કે એ લોકો ભલે શાસ્ત્રોની અંદર સિદ્ધાંત શાસ્ત્રોની અંદર પારંગત થઈ ગયા હોય, એક્સપર્ટ. જૈન સિદ્ધાંત નો વારંવાર અભ્યાસ કરવાથી અનુભવ થશે. જૈન સિદ્ધાંત બીજા સિદ્ધાંત નો તો અવકાશ જ નથી, તો એમ નથી કહી દીધું ચોખ્ખે ચોખ્ખો. જૈન સિદ્ધાંત નો તમે વારંવાર અભ્યાસ કરો માટે તમને આત્મા નો અનુભવ થાય એમ નથી. જૈન સિદ્ધાંત નો અનુભવ કરે ને તો સ્થાન મળે સમાજમાં. ભાઈ તો જૈન સિદ્ધાંત સિદ્ધાંત જ્ઞાની છે. અહીંયા સિદ્ધાંત જ્ઞાની ની વેલ્યુ નથી, અનુભવ જ્ઞાની ની વેલ્યુ છે. ગુરુ નો મહિમા કે આટલે આટલો પરિશ્રમ ને મહેનત કરીને મરી જાય, પત્તો લાગે નહી, એને શ્રી ગુરુ ઘડીક માં સારા થી કેવી રીતે ગ્રહણ કરાવી દેતા છે? ગ્રહણ કરી શકે એવી યોગ્યતા જોવી પેલા, એવી યોગ્યતા માં આવનાર ને ગ્રહણ કરાવી શકાય. જેમ કે સોગાની જી લઈએ તો એ યોગ્યતામાં આવ્યા તો ગ્રહણ કરાવી શક્યા અથવા ગ્રહણ થઈ શક્યો. બાકી તો અહીંયા બીજા 200 જણા બેઠા હતા, સ્વાધ્યાય વર્ગમાં 200-300 ની સંખ્યા એવરેજ રહેતી હતી. ગ્રહણ એકને જ કેમ કરાવ્યું? પક્ષપાત ઓળખાણ નહોતી તારે તો. ઘણા નવા નવા આવે ત્યાં તો, બહુ જ નવા નવા આવતા હોય. જીવન મૂર્તિ નું નિમિત્ત યોગ્યતાવાન ને પડે છે. કાલે મૂળાચાર ની વાત કરી ને ભાઈ, એ વાત સાવ નવી છે. મૂળાચાર ક્યાંકથી મેળવવું પડશે? 63 પાનું કે 63 પાનું ગાથા. સજીવન મૂર્તિ ની જરૂર નથી એમ લખે છે શાસ્ત્રમાં. એ વાત માન્યામાં આવતી નથી, વસ્તુ સ્થિતિ ની બહાર છે. આવે નહીં ગુરુ ગમ વિના એ અનાદિ સ્થિતિ. અને હજારો શાસ્ત્રો એ ગુરુ મહિમા ગાયો છે, ભિન્ન પદાર્થો હોવા છતાં. ગુરુ અને શિષ્યના આત્માઓ તદ્દન જુદા હોવા છતાં દેવગુરુ ને શાસ્ત્ર ત્રણેને એક કોટીમાં મૂક્યા છે, નિમિત્ત ત્રણેમાં છે. શાસ્ત્ર તો દેવગુરુના વચનો છે ને, બીજો શું? શાસ્ત્ર છે તો દેવગુરુના વચનો છે, તો બાય પ્રોડક્ટ છે, ઓલા તો મૂળ વસ્તુ છે. આટલા વર્ષ માં પેલું પેલું જાણ્યું એવી કોઈ વાત હતો? ગુરુદેવ તો કર્યા વગર, ગુરુદેવ તો મૂળાચાર ની કથા જ લેતા હતા ને. મને કોઈ સમજ ફેર લાગે છે. મૂળાચાર ને આ ગાથા લીધા હતા ગુરુદેવ, કે હે મુનિ, હું એમ કે એકાંત માં ન રહી શકતો હોય તો તું કુસંગ સેવીશ નહીં, અથવા મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગી નો સંગ કરીશ નહીં. મૂળ તો વાત એ છે, ભાવલિંગી મુનિ ને ઉપદેશ છે કે તું દ્રવલિંગી નો સંગ કરીશ નહીં, એના કરતા તું સંસારમાં કોઈ સ્ત્રી નો લગ્ન કરીને એનો સંગ કરજે. દ્રવલિંગી નો સંગ કરશે તો અશુભ ભાવ તો નથી થવાના, સ્ત્રી સંગ કરશે તો અશુભ ભાવ થવાના છે. કુનકુંડાચાર્ય મૂળાચાર્ય ની ચોથી ગાથા છે, ગુરુદેવ આધાર આપતા કઈ આશય છે એની અંદર? દેખત વાત તો કઈ બેસે એવી છે નહીં, તો શુભ નથી રહેતો, એ તો અશુભ થઈ જાય છે. સુખ તો અસુખ ભાઈ થોડું સારું છે, એ તો કોમન સેન્સ ના પાડે છે ભાઈ. એમાં એમ કેવું છે કે ચારિત્ર મોહનો દોષ થશે એ તને એટલો અપરાધ નહીં કરાવે જેટલો તને દર્શન માંથી દોષ થશે એનો અપરાધ થશે. તું અપરાધ ને સમજતા શીખ. લોકો ચારિત્ર મોહના અપરાધ ને મોટો ગણે છે અને દર્શન મોહના અપરાધ ને નાનો ગણે છે, અથવા સંગમાં કુસંગ શું છે એ સમજતા નથી. દ્રવલિંગી નો સંગ થતા તને તું શ્રદ્ધામાંથી પડી જઈશ, પણ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવાથી તું કઈ શ્રદ્ધામાંથી નહીં પડ. જે ગ્રસ્તો છે જેને શૈલી કેવી કરી છે કે નો શોભે બાપા તને, તું આત્મા છો. જેમ વિધવા હોય અને બને ઠને નીકળે તો શોભે નહીં એને, એમ તું તારો અનુભવ કર નહીં અને આ બધા શણગાર કર કે જો મને કેટલું શાસ્ત્ર જ્ઞાન છે, જો મારા જપ તપ કેટલા છે, જો મારી ક્રિયાઓ કેટલી છે, હું કેટલો સંયમ પાડું છું, પણ તને કાંઈ નહીં શોભે. હર વગેરેની જાન છે એ તો કરી છે. હવે આટલું આટલું ગુરુનું જ્ઞાનીઓ ગાતા હોય તો શાસ્ત્ર એથી વિરુદ્ધ કોઈ વાત કરતા હોય એ વાત કઈ બેસતી નથી, એની જરૂર નથી એવી વાત આવે એ વાત બેસતી નથી. કઈ સમજ ખરો પોતે સાચા જ્ઞાન વગર બધા બાહ્ય સાધનો ભેગા કરે પોતે પગલું ક્યાં માનશે, ઊભો ક્યાં રહેશે. એટલે કે જે પોતાના સ્વભાવને ઓળખતો નથી તે એકાગ્રતા ક્યાં કરશે અને એકાંતમાં ક્યાં જાશે એના પરિણામ. વસ્તુનું જ્ઞાનમાં નથી એમ લીનતા શેમાં કરશે. પોતે પોતાને ઓળખવું જોઈએ કે હું આ ચેતન છું, આ એટલે વિદ્યમાન, હું આ હયાત વિદ્યમાન. પ્રતિ સમય ઉપયોગ લક્ષણે સ્ફુરિત આત્મા છો. 970 માં ઉપયોગ લક્ષણે સ્ફુરાયમાન થઈ રહ્યો છો, ત્યાંથી હયાત આત્માને પ્રત્યક્ષ આત્માને પકડવાનો છે. માટે પોતે પોતાને ઓળખવો જોઈએ કે હું આ ચેતન છું, તે વિના તે ક્યાં પગલું માનશે, એટલે કે શ્યામા લીનતા કરશે, કઈ બાજુ પરિણામની ગતિ કરશે. માટે તેણે જ્ઞાન દ્વારા એટલે કે પ્રજ્ઞા દ્વારા પોતાને ઓળખવો જોઈએ. આ હું ચૈતન્ય છું ઓળખવું જોઈએ કે આ હું ચૈતન્ય છું. આમ પોતે પોતાને ગ્રહણ કરી તેમાં એકાગ્રતા કરે તો સાચી એકાગ્રતા એટલે નિર્વિકલ્પ એકાગ્રતા પારમાર્થિક એકાગ્રતા થાય, નહીં તો માત્ર શુભ ભાવના રૂપ વિકલ્પો થયા કરે. શુભ ભાવના વિકલ્પો થશે, વિકલ્પો થશે, બધા શુભ ભાવ છે. એટલે પ્રયોગની વાત ઘણી આવે છે, ઓળખવું ગ્રહણ કરવું એ બધી પ્રયોગની વાત છે. પ્રશ્ન બાહ્ય સાધન નો છે, ઉત્તર અંતરંગ સાધન થી, જ્ઞાન સાધન થી ઉત્તર આવ્યો છે. એ વિનાનું બાહ્ય સાધન એ ખરેખર સાધન એવું નામે પામતું નથી. ઉપચાર તો ત્યારે આવે કે અંદર માં થતું હોય ત્યારે. હીરાની ડાબલી ક્યારે? કે હીરો અંદર મૂક્યો હોય ત્યારે. ડાબલી ખાલી અંદર, પછી તમાકુ ભરો, જે ભરવો એ ભરો. હીરો ભર્યો હોય તો હીરાની ડાબલી, તો એના ઉપર ઉપચાર આવે. બાહ્ય જ્ઞાન દેશ કરીને વિશાળતા વાળું શાસ્ત્ર સિદ્ધાંતોનું જ્ઞાન, તે પણ પરમાર્થ માર્ગ નથી. પરંતુ જે જ્ઞાન સ્વભાવને ઓળખે, સ્વભાવ વિભાવને ઓળખે, જે જ્ઞાન સ્વભાવ વિભાવને ઓળખે, ઓળખીને સહજપણે વિભાવથી વિરક્ત થઈને સ્વભાવને ગ્રહણ કરી તેમાં એકાગ્રતા કરે, તે મુક્તિનો માર્ગ છે. સાચા જ્ઞાન વગર બધા બાહ્ય સાધનો પ્રાપ્ત કરે તો પણ પરિણામ બહાર ને બહાર, બહારની દિશા બદલ્યા વિના થયા કરશે. તેથી એમ વિચારવા યોગ્ય છે કે જીનેશ્વર દેવનો માર્ગ છે તે સાનુભૂતિનો માર્ગ છે. સાનુભૂતિ પ્રાપ્ત થવાના આશયથી તેમના સર્વ કથનો છે, તેમનો સર્વ ઉપદેશ છે.